એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે દુનિયાના સૌથી શક્તિશાળી ગણાતા રાજકીય પદ એટલે કે અમેરિકન પ્રેસિડેન્સીની ઊંડાણમાં ચર્ચા કરવાના છીએ. જ્યારે પણ આપણે અમેરિકાના રાષ્ટ્રપતિ વિશે સાંભળીએ છીએ ત્યારે મનમાં એક સર્વશક્તિમાન નેતાની છબી આવે છે, પણ શું વાસ્તવમાં એવું છે?
આજ તો સૌથી મોટો સવાલ છે, અને આ સવાલોના જવાબ શોધવા માટે આપણે રાજકીય વૈજ્ઞાનિક માઇકલ નેલ્સનના ખૂબ જ પ્રખ્યાત પુસ્તક ધ પ્રેસિડેન્સીનો આધાર લઈશું.
અને આ વિષય આજે શા માટે આટલો મહત્વનો છે?
જો, અમેરિકન રાષ્ટ્રપતિના નિર્ણયો ભલે વેપારને લગતા હોય કે પછી યુદ્ધને, તેની સીધી કે આડકતરી અસર આપણા જીવન પર પણ પડે છે.
બરાબર.
એટલે આ પદની અસલી શક્તિ શું છે અને તેની મર્યાદાઓ કઈ છે એ સમજવું બહુ જરૂરી છે. આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ પદ આટલું શક્તિશાળી બન્યું કેવી રીતે.
તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ, પણ એ પહેલાં આપણે જેમના પુસ્તક પર આધાર રાખી રહ્યા છીએ એ માઇકલ નેલ્સન કોણ છે?
માઇકલ નેલ્સન કોઈ સામાન્ય પત્રકાર કે રાજકીય ટીકાકાર નથી. તેઓ એક ગંભીર અને અનુભવી રાજકીય વૈજ્ઞાનિક છે.
દાયકાઓથી રોડ્સ કોલેજમાં પ્રોફેસર છે અને યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના મિલર સેન્ટર સાથે પણ જોડાયેલા છે.
એટલે કે એક એવી સંસ્થા જે ખાસ આ જ વિષય પર કામ કરે છે.
બિલકુલ. અને એમની ખાસિયત એ છે કે તેઓ માત્ર ઐતિહાસિક ઘટનાઓ નથી વર્ણવતા,
તો પછી
એની પાછળના બંધારણીય, સંસ્થાકીય અને વ્યક્તિગત પાસાઓને પણ જોડે છે. એમનો અભિગમ એકદમ સંતુલિત અને તથ્યો પર આધારિત છે. આથી જ તેઓ આ વિષય માટે એકદમ વિશ્વસનીય માર્ગદર્શક ગણાય છે.
લેખકનો પરિચય તો રસપ્રદ છે, પણ આટલા ઊંડા અભ્યાસ પછી તેઓ આ પદ વિશે શું કહે છે? પુસ્તકનો મુખ્ય સાર શું છે?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ એક ખૂબ જ રસપ્રદ વિરોધાભાસ પર ટકેલો છે.
વિરોધાભાસ? કેવો વિરોધાભાસ?
એમ કે એક તરફ બંધારણ અમેરિકન રાષ્ટ્રપતિને બહુ મર્યાદિત શક્તિઓ આપે છે, ખાસ કરીને ઘરેલું બાબતોમાં. હા,
પણ બીજી બાજુ જનતા, મીડિયા, આખી દુનિયા એમની પાસેથી અપેક્ષાઓ કેવી રાખે છે? જાણે કોઈ રાજા હોય અને બધી સમસ્યાઓ એક ઝાટકે ઉકેલી દેશે.
ઓહ, આ તો બહુ મોટી વાત છે. એટલે કે અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત છે?
બિલકુલ. આજ આ પદનો સૌથી મોટો પડકાર છે, અને નેલ્સન આપણને આ પદની ઉત્ક્રાંતિની યાત્રા પર લઈ જાય છે.
ક્યાંથી શરૂ થાય છે આ યાત્રા?
શરૂઆત થાય છે 1787ની બંધારણ સભાથી, જ્યાં સ્થાપક પિતાઓ ડરતા હતા કે એક શક્તિશાળી નેતા બનાવવામાં ક્યાંક ફરીથી રાજાશાહી ના આવી જાય.
અને ત્યાંથી લઈને આજના શક્તિશાળી પદ સુધી?
હા, 19મી સદીના નબળા રાષ્ટ્રપતિઓ અને પછી ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટના સમયમાં આ પદનું એક વિશાળ સંસ્થામાં રૂપાંતર. આ આખી કહાણી આ પુસ્તકમાં છે.
ચલો તો આને વધુ વિગતવાર સમજીએ. શરૂઆત કરીએ બંધારણીય સભાથી. સ્થાપકોના મનમાં શું ચાલી રહ્યું હતું?
જુઓ, એ સમયના લોકો હમણાં જ બ્રિટિશ રાજાશાહીમાંથી આઝાદ થયા હતા, એટલે રાજાનો ડર એમના મનમાં બહુ ઊંડો હતો.
સ્વાભાવિક છે.
એટલે તેઓ એક એવી કારોબારી બનાવવા માંગતા હતા જે દેશનું નેતૃત્વ કરી શકે પણ સરમુખત્યાર ન બની જાય. આના પર બહુ લાંબી ચર્ચાઓ થઈ.
અને આખરે શું સમાધાન નીકળ્યું?
એક તો ઇલેક્ટોરલ કોલેજ જેવી જટિલ વ્યવસ્થા બની, પણ સૌથી મહત્વની વાત લેખક જેને સર્જનાત્મક અસ્પષ્ટતા કહે છે તે હતી.
સર્જનાત્મક અસ્પષ્ટતા?
હા. બંધારણના આર્ટિકલ 2માં લખ્યું છે, કાર્યકારી શક્તિ રાષ્ટ્રપતિમાં નિહિત રહેશે. બસ આટલું જ.
એનો કોઈ સ્પષ્ટ અર્થ નથી આપ્યો?
ના. અને આ અસ્પષ્ટતાએ જ ભવિષ્યના રાષ્ટ્રપતિઓને જરૂર પડે પોતાની શક્તિઓનો વિસ્તાર કરવાની તક આપી.
આ તો થઈ સ્થાપકોની વાત, પણ સમય જતાં આ પદ કેવી રીતે બદલાયું?
19મી સદીમાં મોટાભાગે રાષ્ટ્રપતિ પદ ખૂબ જ નિષ્ક્રિય હતું. એ સમયે દેશનું મુખ્ય સત્તા કેન્દ્ર કોંગ્રેસ એટલે કે ત્યાંની સંસદ હતી.
એટલે રાષ્ટ્રપતિનું કામ ફક્ત કાયદાનો અમલ કરવાનું હતું?
મોટાભાગે હા, પણ આ સમયમાં બે અપવાદો આવ્યા જેમણે આ પદની દિશા બદલી નાખી.
કોણ હતા એ લોકો?
પહેલા હતા એન્ડ્રુ જેક્સન. એમણે કહ્યું, કોંગ્રેસ નહીં, હું લોકોનો સીધો અવાજ છું, અને એમણે વીટો પાવરનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો.
અને બીજા
અબ્રાહમ લિંકન. ગૃહયુદ્ધ જેવા અભૂતપૂર્વ સંકટ સમયે એમણે રાષ્ટ્રપતિ પદની શક્તિઓનો એવો વિસ્તાર કર્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એમણે યુદ્ધ શક્તિઓનો દાવો કર્યો
અને એમણે હેબિયસ કોર્પસને પણ સ્થગિત કરી દીધું હતું, ખરું ને?
બિલકુલ. હેબિયસ કોર્પસ એટલે સરકાર કોઈને પણ કોર્ટમાં રજૂ કર્યા વિના જેલમાં ન પૂરી શકે એ અધિકારને સ્થગિત કરવો એ બહુ મોટો અને વિવાદાસ્પદ નિર્ણય હતો.
પણ એનાથી એ સાબિત થયું કે સંકટ સમયે રાષ્ટ્રપતિ બંધારણીય મર્યાદાઓની બહાર પણ જઈ શકે છે.
સાચી વાત.
અને આ પછી આવે છે આધુનિક પ્રેસિડેન્સીનો ઉદળ. પુસ્તક મુજબ આ પરિવર્તનની શરૂઆત ક્યાંથી થઈ?
પુસ્તક કહે છે કે આધુનિક રાષ્ટ્રપતિ પદનો પાયો થિયોડોર રૂઝવેલ્ટે નાખ્યો. એમણે ઓફિસને બુલી પુલપિટ કહી.
બોલી પુલપિટ, એનો અર્થ શું થાય? લોકોને ડરાવવા માટેનું પદ?
ના ના, અહીંયા જ ભૂલ થાય છે. ખબર છે, એ સમયે બુલી શબ્દનો અર્થ શાનદાર કે જબરદસ્ત થતો હતો.
ઓ, એટલે કે એક શાનદાર મંચ.
બરાબર, મતલબ કે રાષ્ટ્રપતિ પાસે લોકો સાથે સીધો સંવાદ કરવા માટે એક શાનદાર મંચ છે. એમણે આનો ઉપયોગ કરીને જન્મતને પોતાની તરફેણમાં કર્યો.
અને એમણે સ્ટીવર્ડશીપ થિયરી પણ આપી હતી, એ શું છે?
એ સિદ્ધાંત મુજબ રાષ્ટ્રપતિ લોકોના હિતમાં એ બધું જ કરી શકે છે જે બંધારણ દ્વારા સ્પષ્ટપણે પ્રતિબંધિત નથી. આ વિચારે રાષ્ટ્રપતિની ભૂમિકાને નિષ્ક્રિય પ્રશાસકમાંથી સક્રિય નેતામાં બદલી નાખી.
અને આ પાયા પર ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ એટલે કે FDR એ એક આખી ઇમારત ઊભી કરી દીધી.
બિલકુલ. FDR બે મોટા સંકટોનો સામનો કરી રહ્યા હતા, મહામંદી અને બીજું વિશ્વયુદ્ધ.
હા,
પણ તેમનું સૌથી મોટું અને કાયમી યોગદાન હતું 1939માં એક્ઝિક્યુટિવ ઓફિસ ઓફ ધ પ્રેસિડેન્ટ એટલે કે EOPની રચના.
EOP, આનાથી શું ફરક પડ્યો?
બહુ મોટો ફરક. આ પહેલા રાષ્ટ્રપતિ પાસે બહુ ઓછો સ્ટાફ હતો, પણ EOPની રચના પછી રાષ્ટ્રપતિ પાસે હજારો નિષ્ણાતો અને સલાહકારોની એક આખી ફોજ આવી ગઈ,
જે સીધી એમને વફાદાર હોય.
બરાબર. આનાથી રાષ્ટ્રપતિ પદ એક વ્યક્તિમાંથી એક શક્તિશાળી સંસ્થામાં ફેરવાઈ ગયું.
આ તો પદની ઐતિહાસિક સફર થઈ. પણ આજે રાષ્ટ્રપતિની મુખ્ય ભૂમિકાઓ કઈ કઈ છે?
પુસ્તક એની કેટલીક મુખ્ય ભૂમિકાઓમાં વહેંચે છે. પહેલી છે ચીફ એક્ઝિક્યુટિવ,
એટલે કે કાર્યકારી વડા.
હા, પણ લાખો કર્મચારીઓ વાળી અમલદારશાહીને નિયંત્રિત કરવી ખૂબ જ મુશ્કેલ છે. આ માટે તેઓ એક્ઝિક્યુટિવ ઓર્ડર જેવા સાધનોનો ઉપયોગ કરે છે.
બીજી ભૂમિકા કદાચ સૌથી જાણીતી છે, કમાન્ડર ઇન ચીફ.
હા, અને અહીં રાષ્ટ્રપતિ સૌથી વધુ શક્તિશાળી હોય છે. પુસ્તકમાં ટુ પ્રેસિડેન્સીઝ થીસિસનો ઉલ્લેખ છે.
બે રાષ્ટ્રપતિ પદનો સિદ્ધાંત.
હા, એટલે કે ઘરેલું નીતિની સરખામણીમાં વિદેશ નીતિ અને લશ્કરી બાબતોમાં રાષ્ટ્રપતિ વધુ શક્તિશાળી હોય છે, એમને વધુ છૂટ મળે છે.
પણ શું આજના સમયમાં એ સાચું છે, જ્યારે વિદેશી યુદ્ધો ઘરેલું રાજકારણમાં આટલા વિવાદાસ્પદ બન્યા હોય?
આ ખૂબ જ સારો પ્રશ્ન છે, અને આ સિદ્ધાંતની આ જ ટીકા થાય છે. લાંબા ચાલતા યુદ્ધો આ ભેદરેખાને ચોક્કસપણે ઝાંખી પાડે છે, છતાં પણ સંકટની પ્રથમ ક્ષણે શક્તિ રાષ્ટ્રપતિના હાથમાં જ કેન્દ્રિત થઈ જાય છે.
અને ત્રીજી ભૂમિકા ચીફ લેજિસ્લેટર, કાયદા તો કોંગ્રેસ બનાવે છે, તો પછી રાષ્ટ્રપતિ આ ભૂમિકા કેવી રીતે ભજવે છે?
ભલે કાયદો બનાવવાની સત્તા કોંગ્રેસ પાસે હોય, પણ એજન્ડા નક્કી કરવાની શક્તિ રાષ્ટ્રપતિ પાસે હોય છે. તેઓ સ્ટેટ ઓફ ધ યુનિયન ભાષણ દ્વારા દેશ સમક્ષ પોતાની પ્રાથમિકતાઓ મૂકે છે, અને એમની પાસે વીટો પાવર છે, જે બહુ મોટું હથિયાર છે.
આ આખી વાત પરથી આપણે જે મુખ્ય સંદેશની વાત કરી હતી એના પર પાછા આવીએ. શક્તિનો વિરોધાભાસ.
બરાબર, આ જ પુસ્તકનો મુખ્ય સંદેશ છે, જેને લેખક અપેક્ષાઓનો તફાવત કહે છે.
લોકોની અપેક્ષાઓ અને રાષ્ટ્રપતિની વાસ્તવિક શક્તિઓ વચ્ચેનો તફાવત.
હા, અને આ તફાવત જનતામાં નિરાશા પેદા કરે છે. લોકો વિચારે છે કે રાષ્ટ્રપતિ શક્તિશાળી છે પણ કશું કરતા નથી, જ્યારે વાસ્તવિકતા એ છે કે તેઓ સિસ્ટમની મર્યાદાઓમાં બંધાયેલા છે.
અને સોશિયલ મીડિયાએ તો આ અપેક્ષાઓને વધુ વધારી દીધી છે.
ચોક્કસ. હવે તો દરેક નાની મોટી વાત માટે લોકો સીધા રાષ્ટ્રપતિને જવાબદાર ગણે છે.
બીજો એક મોટો સંદેશ એ પણ છે કે આ પદ સ્થિર નથી, તે સતત વિકસિત થઈ રહ્યું છે.
ચોક્કસ. આ પદ એક જીવંત સંસ્થા છે, સંકટો અને મજબૂત નેતાઓએ તેને ઘડ્યું છે, અને આ ઉત્ક્રાંતિમાં આપણે રચનાત્મક પ્રેસિડેન્સીનો ઉદય જોયો છે.
રચનાત્મક પ્રેસિડેન્સી
એટલે
કે આધુનિક રાષ્ટ્રપતિઓની સફળતા હવે મોટા ભાગે તેમની વાતચીત કરવાની અને લોકોને મનાવવાની ક્ષમતા પણ નિર્ભર કરે છે.
અને અંતે વ્યક્તિગત કુશળતાનું મહત્ત્વ. સંસ્થા ભલે ગમે તેટલી મોટી હોય, પણ પદ પર બેઠેલી વ્યક્તિનું ચરિત્ર મહત્ત્વનું છે, ખરું ને?
એના વગર તો બધું અધૂરું છે. ઇતિહાસ આપણને બતાવે છે કે એક જેટલી શક્તિઓ સાથે અલગ અલગ વ્યક્તિઓ કેવી રીતે તદ્દન અલગ પરિણામો લાવી શકે છે. અંતે તો બધો આધાર રાષ્ટ્રપતિના ચારિત્ર અને નિર્ણય શક્તિ પર આવીને અટકે છે.
આ પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર મનમાં ઘર કરી જાય છે. ચાલો એવા કેટલાક યાદગાર વિચારો પર નજર કરીએ. ચોક્કસ. પહેલો વિચાર જે મને ખૂબ ગમ્યો તે એ છે કે સ્થાપકોએ રાષ્ટ્રપતિ પદને એક પ્રકારની સર્જનાત્મક અસ્પષ્ટતા સાથે બનાવ્યું. બંધારણના આર્ટિકલ 2માં સત્તા એટલી સ્પષ્ટ હતી કે તે અધિકાર સ્થાપિત કરી શકે, પણ એટલી અસ્પષ્ટ પણ હતી કે તે અણધાર્યા સંકટો સમયે વિસ્તરી શકે.
આ તો ખૂબ જ સરસ રીતે આખી વાત સમજાવે છે. લિંકન અને રૂઝવેલ્ટ આનો જ ફાયદો ઉઠાવી શક્યા.
બરાબર. આ લવચિકતા જ આ પદની તાકાત અને જોખમ બંને છે.
બીજો એક ખૂબ જ શક્તિશાળી વિચાર છે. આધુનિક રાષ્ટ્રપતિ પદનો મૂળભૂત વિરોધાભાસ એ છે કે લોકોની અપેક્ષાઓ અને રાષ્ટ્રપતિની વાસ્તવિક શક્તિઓ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે.
આ વિચાર સીધો આજના રાજકારણને લાગુ પડે છે. દરેક ચૂંટણીમાં ઉમેદવારો મોટા મોટા વચનો આપે છે, પણ સત્તામાં આવ્યા પછી સિસ્ટમની મર્યાદાઓને કારણે તે પૂરા નથી કરી શકતા,
જેનાથી લોકોમાં ગુસ્સો અને નિરાશા વધે છે.
સાચી વાત. અને ત્રીજો વિચાર જે આ બધાને જોડે છે તે છે, રાષ્ટ્રપતિ પદ એક જ સમયે એક સંસ્થા અને એક વ્યક્તિ છે. આપણે પદની શક્તિઓનો અભ્યાસ કરી શકીએ, પરંતુ આપણે એ ન ભૂલી શકીએ કે તેની દિશા અંતે તો તે પદ પર બેઠેલી વ્યક્તિના ચારિત્ર્ય, નિર્ણય શક્તિ અને રાજકીય કુશળતા દ્વારા નક્કી થાય છે.
તો આ બધું જ જ્ઞાન વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? એક સામાન્ય નાગરિક માટે આમાંથી શું શીખવા જેવું છે?
જો સૌપ્રથમ તે આપણને વધુ જાણકાર અને વાસ્તવિક મતદાર બનાવે છે.
કેવી રીતે?
જ્યારે કોઈ નેતા મોટા વચનો આપે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે એ પૂરા કરવા કેટલા મુશ્કેલ છે. સિસ્ટમમાં ઘણા અવરોધો હોય છે,
અને મને લાગે છે કે તે આપણને નેતાઓને દેવત્વમાંથી મુક્ત કરવામાં પણ મદદ કરે છે. આપણે ઘણીવાર નેતાઓને તારણહાર માની લઈએ છીએ.
બરાબર. પણ આ પુસ્તક સમજાવે છે કે કોઈ પણ નેતા રાજા નથી હોતો. તેઓ એક જટિલ પ્રણાલીમાં કામ કરે છે જે સમાધાન અને વાટાઘાટો પર ચાલે છે. આ સમજ રાજકીય ચર્ચાઓને બધું પરિપક્વ બનાવે છે.
અને જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય સમાચાર જોઈએ ત્યારે તેની પાછળનું ઐતિહાસિક અને બંધારણીય સંદર્ભ સમજાય છે.
ચોક્કસ. આપણે સમજી શકીએ છીએ કે રાષ્ટ્રપતિ શા માટે કોઈ ચોક્કસ પગલું ભરી રહ્યા છે, અને આનાથી આપણે લોકશાહીમાં ચેક્સ એન્ડ બેલેન્સ એટલે કે સત્તાના સંતુલનનું મહત્ત્વ વધુ સારી રીતે સમજી શકીએ છીએ.
આ ચર્ચાના અંતે મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે રાષ્ટ્રપતિ પદ એક જીવંત વિરોધાભાસ છે. તે એક જ સમયે અતિ શક્તિશાળી છે અને સાથે સાથે ઊંડી રીતે મર્યાદિત પણ છે. તેની સફળતા માત્ર સત્તા મેળવવામાં નથી, પરંતુ સતત વાટાઘાટો અને સમાધાન કરવાની કળામાં રહેલી છે.
અને મારા માટે આ પુસ્તકની કાયમી સમજ એ છે કે રાષ્ટ્રપતિની સફળતાનો આધાર સંબંધોનું સંચાલન અને ગઠબંધન બનાવવાની કુશળતા પર વધુ છે, નહીં કે માત્ર બંધારણીય શક્તિઓ પર.
સાચી શક્તિ લોકોને મનાવવાની ક્ષમતામાં છે.
બરાબર. અને અંતે રાષ્ટ્રપતિ પદની વાર્તા એ અમેરિકાની પોતાની વિકસતી ઓળખની વાર્તા છે.
એક અંતિમ વિચાર જે હું શ્રોતાઓ માટે છોડી જવા માંગુ છું, જેમ જેમ ટેકનોલોજી અને સોશિયલ મીડિયા નેતાઓને લોકોની નજીક લાવી રહ્યા છે, તેમ તેમ શું અપેક્ષાઓનો તફાવત વધુ મોટો અને વધુ જોખમી બનશે?
આ એક બહુ મોટો પ્રશ્ન છે.
શું ભવિષ્યમાં કોઈ પણ નેતા માટે જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવું શક્ય બનશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.